શ્રી પંચાસ્તિકાઈ સંગ્રહ ગાથા 158 અને 159 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 9.
સાવન ગાથાનો ભાવ આપશે. આ સ્વચારિત્રમાં પ્રવર્તનારના સ્વરૂપનું કથન છે. પોતાના સ્વરૂપ આચરણમાં પ્રવર્તનાર જીવ છે એનું સ્વરૂપ છે. જે જીવ ખરેખર નિરુપરાગ ઉપયોગ વાળો હોવાને લીધે સર્વસંગ મુક્ત વર્તતો થતો, પરદ્રવ્યથી વ્યાવૃત વાળા ઉપયોગ વાળો હોવાને લીધે અનન્ય મનવાળો વર્તતો થકો, આત્માને જ્ઞાન દર્શન રૂપ સ્વભાવ વડે નિયતપણે અર્થાત અવસ્થિતપણે જાણે દેખે છે, તે જીવ ખરેખર સ્વચારિત્ર આચરે છે. શું કહે છે કે જે જીવ ખરેખર નિરૂપરાગ ઉપયોગ વાળો હોવાને લીધે વિતરાગ ભાવરૂપ ઉપયોગ થયો છે જેનો, અથવા જેના ઉપયોગમાં શુભ કે અશુભ કોઈ પણ પ્રકારની મલિનતા નથી, નિર્મળ ઉપયોગ છે જેનો, અથવા શુદ્ધ ઉપયોગ છે, તે શુદ્ધ ઉપયોગ વાળો હોવાને કારણે હોવાને લીધે એ કારણથી સર્વસંગ મુક્ત વર્તતો થકો, કોઈની સાથે જેને સંગ નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યથી તો મળતો નથી પણ રાગને લઈને જે સંગ કરે છે, પર પદાર્થ સાથે પર પદાર્થ પ્રત્યેના રાગને લઈને સંગ કરે છે, એ રાગ છૂટી ગયો, ઉપયોગ શુદ્ધ નિર્વિકાર નિર્મળ સ્વરૂપમાં વર્તે છે, સ્વરૂપમાં વર્તે છે એટલે કોઈ પ્રત્યે વર્તતો નથી, તેથી સર્વસંગ મુક્ત વર્તતો થકો, કોઈની સાથેના સંગથી મુક્ત થયો છે. પૂર્વે એને જે સંગ થતો અથવા ઉપયોગ પણ પર પદાર્થમાં લાગતો હતો તે લાગતો નથી, સ્વરૂપમાં જ વર્તતો થકો. પરદ્રવ્યથી વ્યાવૃત વાળા ઉપયોગ વાળો હોવાને લીધે પરદ્રવ્યથી પાછો વળી ગયો છે જેનો ઉપયોગ, અથવા પરદ્રવ્યથી ભિન્ન થઈ ગયો છે જેનો ઉપયોગ, પરદ્રવ્યને અવલંબતો નથી એવો ઉપયોગ તેવો હોવાને કારણે અનન્ય મનવાળો વર્તતો થકો, જે આત્મા પ્રત્યે જ અનન્ય ભાવે વર્તે છે, પર પદાર્થ સાથે જરા પણ વર્તતો નથી, જેની પરિણતિ અન્ય પ્રત્યે જતી નથી, આમાં ઉપયોગ વ્યાવૃત થયો છે અને પરિણતિ પણ અન્ય સાથે જતી નથી, સ્વરૂપ સાથે અનન્યપણે વર્તે છે, શ્રદ્ધાએ જ્ઞાને અને ચારિત્ર અને આત્માને જ્ઞાન દર્શન રૂપ સ્વભાવ વડે નિયતપણે અવસ્થિતપણે જાણે દેખે છે, એટલે પોતાના સ્વરૂપમાં જ દર્શન જ્ઞાનથી સ્થિત છે, અથવા દર્શન જ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપને જાણવા દેખવારૂપ કાર્ય કરે છે, એ સિવાય બીજા કોઈ પદાર્થને જાણવા દેખવાનું જેણે મૂકી દીધું છે, ઉપયોગ જ છોડી દીધો છે, છદ્મશ છે ને, એટલે એક સ્વરૂપમાં સ્વરૂપને એકને જ વિષય જેણે કર્યો છે, જગતના સર્વ વિષયોને જેણે મૂકી દીધા છે, તે જીવ ખરેખર સ્વચારિત્ર આચરે છે, એવો જીવ છે સ્વરૂપ આચરણ ચારિત્રમાં આચરણ કરનારો છે, સ્વરૂપનું આચરણ કરનારો એ જીવ છે, પર પદાર્થમાં એનું આચરણ જતું નથી, કારણ કે ખરેખર દ્રષ્ટિ જ્ઞપ્તિ સ્વરૂપ પુરુષમાં એટલે આત્મા પોતે જ દર્શન જ્ઞાન સ્વરૂપ છે. દ્રષ્ટિ જ્ઞપ્તિ એ આત્માનો સ્વભાવ છે, શુદ્ધ દર્શન જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. એ સ્વરૂપ આત્માના તન્માત્રપણે વર્તવું, તન્મયપણે વર્તવું, એટલો એવો જ હું છું એમ વર્તવું, સ્થિર રહેવું, અવસ્થિત રહેવું, તે સ્વચારિત્ર છે. આવું ચારિત્રનું સ્વરૂપ છે. કોઈ પણ પ્રકારના ક્રિયાકાંડ, કોઈ પણ પ્રકારના મન વચન કાયા આશ્રિત અથવા છકાય જીવની અહિંસારૂપ વ્રતશીલ સંયમના પરિણામ, એ સમસ્ત પરિણામ ભલે ગમે તેટલા શુભ હોય તો પણ પરદ્રવ્ય આશ્રિત હોવાને લીધે તે સ્વરૂપના આચરણરૂપ નથી. પરપદાર્થ પ્રત્યેના આચરણવાળા એ પરિણામ છે, પણ સ્વરૂપના આચરણવાળા એ પરિણામ નથી. અહીંયા અધિકાર ચાલે છે એ છે કે પરાચરણ કોને કહેવું અને સ્વ આચરણ કોને કહેવું. કહે છે કે પોતાના શુદ્ધ દર્શન જ્ઞાન સ્વભાવી આત્મામાં જે અવસ્થિતપણે રહેવું એવું જે આચરણ, તે જ સ્વચારિત્ર છે, તે જ આત્માનું ચારિત્ર છે, તે જ શુદ્ધ ચારિત્ર છે. બાકી મલિન ચારિત્ર છે, એ આત્માનું ચારિત્ર કહેવાતું. ભાવાર્થ કાલે એટલું લીધું તું. જે જીવ શુદ્ધોપયોગી વર્તતો થકો અને જેની પરિણતિ પર પ્રત્યે જતી નથી એવો વર્તતો થકો, ઉપયોગ અને પરિણતિ બે લીધી, આત્માને સ્વભાવભૂત જ્ઞાન દર્શન પરિણામ વડે સ્થિરતાપૂર્વક જાણે દેખે છે, તે જીવ સ્વચારિત્ર આચરનાર છે. બહુ સાદી ભાષામાં લીધી વાત એની એ છે કે જેને શુદ્ધ ઉપયોગ થાય છે, એટલે જેનો ઉપયોગ એક માત્ર પોતાના શુદ્ધાત્માને અવલંબીને જ પ્રવર્તે છે, ઉપયોગમાં પરદ્રવ્યનું અવલંબન જેનું છૂટી ગયું છે અને જેની પરિણતિ પણ પરપ્રત્યે જતી નથી, જેની ઉપયોગને લબ્ધ પરિણતિ એ પણ પરપ્રત્યે જતી નથી એવો વર્તતો થકો, એટલે એકાકાર આત્મામાં વર્તતો થકો, આત્માને સ્વભાવભૂત જ્ઞાન દર્શન પરિણામ વડે સ્થિરતાપૂર્વક જાણે દેખે છે, પોતાના શુદ્ધ સ્વાભાવિક પરિણામ મળે, નિર્મળ પરિણામ મળે અથવા નિર્મળ જ્ઞાન અને દર્શનના પરિણામ મળે, આત્માને જાણે દેખે છે એમની પણ સ્થિરતાપૂર્વક જાણે દેખે છે, જે સ્વરૂપને જાણવામાં દેખવામાં સ્થિર છે, નિશ્ચિંતય છે, અચળ છે, તે જીવ સ્વચારિત્ર આચરનાર છે. એવું જે અંતર્મુખનું આચરણ છે તેને સ્વચારિત્ર કહેવામાં આવે છે. પરપદાર્થને અનુસરતું પરિણમન તે પરચારિત્ર છે અને સ્વસ્વરૂપને સ્વસ્વરૂપમાં તન્મય થઈને વર્તતું પરિણમન તેને સ્વચારિત્ર કહેવામાં આવે છે. કારણ કે દ્રષ્ટિ જ્ઞપ્તિ સ્વરૂપ આત્મામાં માત્ર દ્રષ્ટિ જ્ઞપ્તિ રૂપે પરિણમને પરિણમીને રહેવું તે સ્વચારિત્ર છે. આત્મા પણ દ્રષ્ટિ જ્ઞપ્તિ સ્વરૂપ છે અને પરિણમનમાં પણ આત્મામાં આત્માનું જ દર્શન જ્ઞાનની ક્રિયા છે, આત્માને આત્માનું જ જ્ઞાનની ક્રિયા છે અને આત્માના જ દર્શનની ક્રિયા છે, એ દ્રષ્ટિ જ્ઞપ્તિ એટલે એની ક્રિયા છે. એવી જ ક્રિયા થવાનો જેનો સ્વભાવ છે એને દ્રષ્ટિ જ્ઞપ્તિ સ્વરૂપ કહેવામાં આવે છે અને એ સ્વભાવ અનુસાર એવી જ ક્રિયા જેને થઈ રહી છે એવું જે પરિણમન તેને સ્વચારિત્ર કહેવામાં આવે છે. જેવો આત્મા છે તેવું જ સ્વભાવ સ્વરૂપ આચરણ એને સ્વચારિત્ર અહીંયા ભગવાને કહ્યું છે. 158 અમૃતચંદ્રાચાર્ય ટીકા પડી છે, એવમ ત્રીજી નીતિ છે. વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવાત સિદ્ધાત્મ તત્વ સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુભૂતિ રૂપ નિશ્ચય મોક્ષ માર્ગ વિલક્ષણ છે પર સમયસ્ય વિશેષ વિવરણ મુખ્યત્વે ગાથા દ્વયમ ગતમ જે પરચારિત્રની વાત હતી એ પૂરી કરી એમ કે છે એ પ્રકારે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવાત શુદ્ધાત્મ સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુભૂતિ રૂપ નિશ્ચય મોક્ષ માર્ગ વિલક્ષણસ્ય એવું છે આત્મા કે વિશુદ્ધ જ્ઞાન દર્શન જેનો સ્વભાવ છે એવા શુદ્ધાત્માનું આત્માનું સમ્યક શ્રદ્ધાન જ્ઞાનને અનુભૂતિ રૂપ નિશ્ચય મોક્ષ માર્ગ છે એવા મોક્ષ માર્ગથી જે વિરુદ્ધ છે વિલક્ષણ છે એટલે વિરુદ્ધ લક્ષણવાળું છે એવું જે પરસમય રૂપ ચારિત્ર છે તેના વિશેષ વિવરણની મુખ્યતાથી બે ગાથા પૂરી થઈ આગળની 156-157 અથ એટલે હવે 158 થી સ્વચરિત પ્રવૃત પુરુષ સ્વરૂપમ વિશેષેણ કથયતી હવે સ્વચારિત્રમાં પ્રવર્તનારા આત્માનું સ્વરૂપ વિશેષપણે કહેવામાં આવે છે જો પહેલો શબ્દ છે ને જો સવસંગ મૂકો જો ઇત્યાદિ પ્રખંડન રૂપેણ વ્યાખ્યાનમ ક્રિયતે જો વગેરે એક એક શબ્દને જુદા પાડી પાડીને ખંડ એટલે જુદા પાડવા એક એક શબ્દને જુદા પાડીને એને શબ્દના જુદા જુદા શબ્દને જુદા પાડીને એક એક શબ્દની વ્યાખ્યા કરવામાં આવે છે સો એટલે સ તે સો એટલે તે સ સ એટલે તે એટલે કરતા તે એટલે કરનારો આચરણ કરનારો સ એટલે કોણ કે તે કોણ આચરણ કરનારો આત્મા સ કરતા નિજ શુદ્ધાત્મ સંવિતિ અનુચરણ રૂપમ પરમાગમ ભાષયા વિદરાગ પરમ સામાયિક સંગમ સ્વચરિતમ ચરતી અનુભવતી તે નિજ શુદ્ધાત્માના સ્વસંવેદન રૂપ સ્વસંવિતિ એટલે સ્વસંવેદન અનુચરણ રૂપ સ્વસંવેદન રૂપ જે આચરણ છે કે જેને પરમાગમની ભાષાથી આ થઈ અધ્યાત્મ ભાષા નિજ શુદ્ધાત્માનું સ્વસંવેદન રૂપ આચરણ અનુચરણ કે અધ્યાત્મ ભાષા છે હવે પરમાગમની ભાષાથી કહે છે તેને જ પરમાગમ ભાષાથી કહીએ તો વિતરાગ પરમ સામાયિક સંગમ સ્વચરિતમ જેને વિતરાગ પરમ સામાયિક નામનું સ્વચારિત્ર કહેવામાં આવે છે મુનિને સામાયિક ચારિત્ર છે એમ કહે છે મુનિઓને એવું જે સ્વચારિત્ર ચરતી અનુભવતી એવું જે આચરણ આચરે છે એવા અનુભવમાં જેવો રહેલા છે સ કહો તે કોણ તે જીવ તે જીવ એ પણ જીવ છે કથમ ભૂત કેવા છે કેવા થયા છે કે જો સર્વસંગ મુક્તો જો સર્વસંગ મુક્ત જગત્રય કાળત્રયેપી મનોવચન કાયે હે કૃતકારિતા અનુમતયે કૃત્વા સમસ્ત બાહ્યાભ્યંતર પરિગ્રહેણ મુક્તો હો રહિત શૂન્યોપી ત્રણ શબ્દ લીધા છે નિસંગ પરમાત્મ ભાવના ઉત્પન્ન સુંદર આનંદ સિંધી પરમાનંદ એક લક્ષણ સુખ સુધાર રસા સ્વાદેન પૂર્ણ કલશવત સર્વાત્મ પ્રદેશેશુ ભરિતાવસ્થા કેવા થયા છે તો પોતાની અવસ્થાથી ભરચક થયેલા છે ટીકા કેટલી અધ્યાત્મ રસવાળી ટીકા છે જયસેનાચાર્ય દેવની ટીકા શું કહે છે કે જે સર્વસંગથી મુક્ત છે કેવા થયા છે સર્વસંગથી મુક્ત છે એટલે કે જગત્રય ત્રણ જગત ઉર્ધ મધ્ય અને અધો, ત્રણ લોક અને ત્રણેય કાળથી, ત્રણ જગત ત્રય કાળ ત્રયેથી, ત્રણ લોક અને ત્રણ કાળમાં, ત્રણ કાળમાં પણ, એ તો ભૂત ભવિષ્ય વર્તમાન, ભવિષ્યના સંયોગો સાથે જેને સંબંધ નથી, વર્તમાન સંયોગો સાથે સંબંધ નથી, ભૂતકાળમાં થઈ ગયેલા સંયોગો સાથે જેને સંબંધ નથી, એમ કેવું છે. મૌન વચન ને કાયાથી, એમ કે કાયાથી છોડ્યા છે ભોગ ઉપભોગ મુનિએ, પણ મનમાં વિકલ્પ આવે છે ભોગ ઉપભોગનો, સંયોગનો, એવું પણ છે. પોતાનું ગામ હોય નાનપણમાં, ત્યાં એનું ઘર હોય, સગા સંબંધી હોય, ત્યાં અનેક પ્રકારે પોતે અનેક જાતના અનુભવ કર્યા હોય, વિભિન્ન પ્રકારના. પછી પછી 50 વર્ષે જાય તો એને બધું યાદ આવે, ત્યાં જાય, અહીંયા રમતા હતા, અહીંયા ખાતા હતા, અહીંયા ઝઘડો કર્યો હતો, અહીંયા આમ થયું હતું, અહીંયા આમ થયું હતું, અહીંયા આમ થયું હતું, આ અમારું ગામ છે, યાદ આવે છે ને માણસને. એ ભલે શરીરથી છૂટી ગયું છે પણ મનથી છૂટ્યું નથી. તો કહે છે કે જે સ્વચારિત્રમાં આચરણ કરે છે એવા સામાયિક ચારિત્રવાળા જીવને, મુનિને, એને કાંઈ પોતાનું દેખાતું નથી. વર્તમાનમાં તો એને સર્વસંગ ત્યાગ કર્યો છે, પણ ભૂતકાળના જે સંયોગો છે એમાં ક્યાંય એને મમત્વ પણ દેખાતું નથી. આ મારું હતું, આ પરિવાર મારો હતો, અત્યારે હું મુનિ થયો છું, પણ આ પરિવાર મારો હતો તે અત્યારે મને જણાય છે, એમ એને પોતા પણ દેખાતો નથી. જ્ઞાનમાં ભૂલ પડી નહોતો પેલા એમનો, કે મારો હતો એવું મમત્વ થતું હતું, એ તો ભૂલ થતી હતી, એમ છે. જગતના જીવો છે, સ્ત્રી પુત્ર માતા પિતા, જે કોઈ પરિવાર દેખાય છે એને વંદન કરવા આવે ને, મને એનું પરિવાર એને વંદન કરવા આવે, ત્યારે આ મારો પરિવાર મને વંદન કરે છે એમ મુનિને દેખાતું નથી. મારો હતો ને અત્યારે નથી, એમ કે હતો નહીં ને છે પણ નહીં, કાલ જ ત્રયે એમ લીધું છે ને. એવું મમત્વ થતું હતું તે ભૂલ હતી. હું જ્ઞાતા દ્રષ્ટા છું, અને જ્ઞાતા દ્રષ્ટા હોવાથી જગતના તમામ પરદ્રવ્યો મને એક સરખા પરપણે જણાય છે, એમાં કોઈ મારા પણે કે મારા નહીં પણે એવા કોઈ દેખાતા નથી, એમ છે. આ મારા હતા એમ નથી દેખાતું, અત્યારે મારા નથી પણ હતા તો ખરા ને એક વાર, એ તો ભૂલ હતી. એ જગતના પદાર્થો છે, જગતના પદાર્થો પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. ખરેખર આ આત્માને, મને એટલે આ આત્માને કોઈની સાથે સર્વત્ર સર્વથા સંબંધ પણ છે, એવો અસંગ આત્મા છે, એવો હું છું. તેથી એ જે કાંઈ બહારના સંયોગ આદિ ભજે છે એની સાથે મારે ખરેખર કાંઈ સંબંધ રહેતો નથી. એ મને વંદન કરે છે એમ પણ છે, એટલો પણ મારે એને સંબંધ નથી. મને તો વંદન કરે છે ને આવીને, કે ના હું મારા આત્મામાં વંદન કરું છું, એ પણ ભેદોપચાર છે. જ્યાં બીજા બીજાને વંદે તો પ્રશ્ન જ રહેતો નથી, રહી જ છે. સ્વભાવમાં વંદે વંદે પણ છે, અને હું તો સ્વભાવ સ્વરૂપ છું, હું છું એ તો સ્વભાવ સ્વરૂપ છું. મારે કોઈની સાથે ચિંતિત માત્ર કામ પણ સંબંધ છે. તે દ્વારા મુક્ત થતો મુક્ત થઈને સમસ્ત દાવા ભંતર પરિગ્રહીણ મુક્તો રહી મુક્તો સમસ્ત પ્રકારના બાહ્ય અને અંતરંગ પરિગ્રહથી મુક્ત, અંતરંગ પરિગ્રહ જે કસાય છે એ અંતરંગ પરિગ્રહ છે, રાગ દ્વેષ મોહ આદિ જેટલા કોઈ 14 કસાય અને 9 કસાય 25 બધા સૌ કસાયથી મુક્ત, મુક્ત એટલે રહીશ અને રહીશ એટલે શૂન્ય, ત્રણ એકાર છે, એનાથી મુક્ત થયો થકો, એનાથી રહી થયો થકો, એનાથી શૂન્ય થયો થકો, નિસંગ પરમાત્મ ભાવના ઉત્પન્ન, નિસંગ એવો જે અસંગ એવો પોતાનો પરમાત્મ સ્વભાવ, તેની ભાવનાથી ઉત્પન્ન થયેલો જે સુંદર આનંદ સંધિ, સુંદર અને આનંદને દેવા વાળો આનંદનો પ્રવાહ જેમાંથી નીકળે છે એવો પરમાનંદ એક લક્ષણ, એવું જે પરમાનંદ તેનું એવું જેનું લક્ષણ છે, કોનું સુખનું, એવા સુખરૂપી સુધા એટલે અમૃત, સુખરૂપી અમૃતના આસ્વાદ પૂર્વક પૂર્ણ કલશવત, પૂરો ભરેલા કલશની જેમ સર્વ આત્મપદે પ્રદેશેથી જે ભરિતાવસ્થ છે, પ્રદેશે પ્રદેશે જેને આનંદ ભરપૂરપણે ઉછળી રહ્યો છે, આવી મુનિ દશા છે. એવી મુનિ દશા હોવાથી એમને દેહનું ભાન છે, દેહ છે કે નહીં એની એમને ખબર જાણે નથી એવી સ્થિતિ છે. કેમ કે અંદરમાં પરમાનંદના ઉભરા આવે છે, ક્ષણે ને ક્ષણે પરમાનંદના ઉભરા આવે છે, હજી ઉભરો બેઠો નથી ત્યાં પાછો ઉભરો આવે, જુદા જુદી અવસ્થા છે ને, હજી જ્યાં નિર્વિકલ્પ ઉપયોગ સમાયો ન સમાયો ત્યાં વળી નિર્વિકલ્પ ઉપયોગ થઈ જાય છે, વળી પૂરો થયો ન થયો તો વળી નિર્વિકલ્પ ઉપયોગ થઈ જાય છે, આમ છે પૂર્ણતાના પંથે પડેલા છે ને, એને શરીર છે કે નહીં એ જ જાણે જાણે ઉપયોગ જ છૂટી ગયો છે શરીરનો, ખોખું આવ ખોખું શરીરનું ખોખું છે, જણાય છે ક્યારેક જણાય છે ને ક્યારેક તો જણાતું પણ નથી, ઉપયોગ છૂટી જાય છે એને, ક્યાંય હવે બીજો એના પરિણામમાં પર સંબંધિત ભાવ આવવાનો અવકાશ જ જાણે રહ્યો, બહુ સરસ વર્ણન કર્યું છે. એવા સ્વચારિત્ર વાળા જીવો છે એમ કે છે. પુનરપી કેમ વિશિષ્ટ, વળી તે સેનાથી વિશિષ્ટ છે કે અનન્ય મનાહા, અનન્ય જેનું મન છે, કપોતલેશ્યા પ્રભૃતિ દ્રષ્ટ શ્રુત અનુભૂત ભોગ આકાંક્ષા આદિ સમસ્ત પરભાવ ઉત્પન્ન વિકલ્પ જાય રહિતત્વેન એકાગ્ર મનાહા. કૃષ્ણ નીલને કાપોત, કાપોત લીસ્યા સુધી પ્રવૃત્તિ એટલે ત્યાં સુધી ત્રણે નીચેને લઈ લીધી છે. અન્ય મનાહા એનો અર્થ છે, ત્યાંથી માંડીને દેખેલા સાંભળેલા અને અનુભવેલા ભૂતકાળમાં જોયા હોય અથવા તે ભોગો સંબંધી શ્રવણ કર્યું હોય, જોયા ન હોય ને અનુભવાય ન હોય પણ સાંભળ્યું હોય કે અમેરિકામાં આમ છે ને ફલાણું આમ છે ને ઉદયલોકમાં આમ છે ને એ રીતે અનેક પ્રકારના દેખેલા સાંભળેલા અને અનુભવ કરેલા જે ભોગ અને એ ભોગ સંબંધીની આકાંક્ષા એટલે મેળવવાની વૃત્તિ, અપેક્ષા વૃત્તિ એને આકાંક્ષા કહે છે, એ વગેરે સમસ્ત પરભાવના ઉત્પન્ન વિકલ્પ જાળ રહિતત્વનો એ સમસ્ત પ્રકારના પરભાવથી ઉત્પન્ન થયેલી જે વિકલ્પ જાળ તેનાથી રહિત થયા હોવાથી રહીતત્વ એનો એકાગ્ર મનાહ આત્મામાં એકાગ્ર મનવાળા છે, જેનો ઉપયોગ આત્મામાં, જેનું ચિત્ત એક આત્મામાં જ લાગેલું છે અને કોઈ પણ પ્રકારના ભૂત ભવિષ્યને વર્તમાન દેખેલા સાંભળેલા કે અનુભવેલા ભોગોની જેને આકાંક્ષાની વૃત્તિ ઉડી ગઈ છે, પ્રત્યક્ષી તો એમ જાણે છે કે જેટલી કોઈ પરદ્રવ્ય પ્રતિવૃત્તિ જાય છે એ આકુલતા અને દુઃખ અત્યંત દુઃખમય છે, આકુલતા સહિતની છે અને પ્રદેશે પ્રદેશે થયેલી ઉત્પન્ન થનારી જે શાંતિ એને બાળનારી અગ્નિ છે. કલ્પનામાં જીવ એમ માને છે કે મને સુખ થાય છે, ખરેખર એના સર્વ પ્રદેશમાં આગ લાગે છે, આમ છે, માને છે કે મને સુખ થાય છે. આટલો ફેર છે કલ્પનામાં અને વાસ્તવિક જ્ઞાનમાં, આટલો ફેર છે. આત્માની કે પરની, પરને અડી રખતો નથી તો પરની સેવા કરે વાત રહેતી, તારો વિકલ્પ છે એ દુઃખ છે પણ સુખ છે, આટલી વાત છે. એને પોતાનો આત્મા પરપદાર્થના કાર્ય કરનારો દેખાય છે કે કાર્ય કરી શકતો જ નથી એવો દેખાય છે, આટલી વાત છે. એ તો ભાવમય તત્વ છે ને, ભાવ થાય છે એને, એને અનેક પ્રકારના ભાવ થાય છે, ભાવનું પિંડ છે, એમાં ભાવનું પરિણમન થયા કરે છે. હવે એ ભાવ ભાવમાં રમે છે, ચાહે વિકારી હો અવિકારી હો પણ ભાવ ભાવમાં ઉત્પાદ્ય થયા કરે છે. એ ભાવમાં ઉત્પાદ્ય થવા સિવાય એથી બહાર કાંઈ થઈ શકતો નથી, પછી કરી શકતો જ નથી, જ્યાં પરપદાર્થને સ્પર્શી શકતો જ નથી, એની પરપદાર્થ ઉપર કાંઈ અસર આવી શકતી જ નથી, પછી કોઈનું કાંઈ કરવું એ પ્રશ્ન રહેતો નથી. વિકલ્પ થાય તો એનામાં ને એનામાં, એની મર્યાદા એનામાં છે, કોઈની સેવા કરવાનો વિકલ્પ એની મર્યાદા પરપદાર્થ સુધી જઈ શકે છે એમ વસ્તુના સ્વરૂપમાં તો નથી. પછી એવા અનેક પ્રકારના વિકલ્પની જાળથી રહિત હોવાથી તે કારણે તે એકાગ્ર મન છે, એનું મન ક્યાંય આત્માને ચિત્ત છોડીને ક્યાંય જતો નથી. અને આત્મા પણ એવો છે જે ઉપયોગમાં આવેલો, જ્ઞાનમાં આવેલો આત્મા પણ એવો છે, અનંત સુખથી ભરપૂર ને અનંત દિવ્ય ગુણોથી ભરપૂર, કે ચિત્ત એને છોડીને બીજે ક્યાંય જાય એવો વિષય પણ ચિત્ત માટે રહેતો નથી. લખ્યું છે અનુભવ પ્રકાશમાં, ઇન્દ્રાદિ સંપદા દુઃખરૂપ છે, સમ્યક દ્રષ્ટિને ઇન્દ્રાદિ સંપદા દુઃખરૂપ છે. એના પ્રત્યેનું જે વલણ છે જીવનો, પછી સંયોગ દ્રષ્ટિનો પણ ઉપયોગ જેટલો જાય એટલો એને દુઃખરૂપે અનુભવે છે. ચકીમ કરોતી વળી તે શું કરે છે કે જાણવી, જાણ દે એટલે જાણાતી, સ્વપર પરિચિતિ આકારેણ ઉપલબ્ધતે, ઉપલબ્ધતે સ્વપરને જાણવાના આકારે પ્રાપ્ત થાય છે, ઉપલબ્ધતે એટલે પ્રાપ્ત થાય છે, પશ્યતિ એટલે પશ્યતિ, નિર્વિકલ્પ રૂપે નો અવલોકયતિ. નામનો અર્થ કર્યો છે અને દર્શનનો અર્થ કર્યો છે. સ્વ પરના આકારે ચૈતન્યના પરિણામનું થવું તેને જ્ઞાન કહે છે, અને નિર્વિકલ્પ રૂપે અવલોકન થાય તેને દર્શન કહે છે. નિયમ નિશ્ચિતમ કમ, શ્યામા નિશ્ચિત છે કે નિજાત્માનમ પોતા સ્વભાવથી નિર્વિકાર ચૈતન્ય ચમત્કાર પ્રકાશે નહી. આવો અર્થ કર્યો છે. સ્વભાવનો અર્થ પ્રકાશ કર્યો છે. પ્રકાશનો અર્થ થાય છે સ્વસંવેદન. પ્રકાશ શક્તિ છે ને, બારમી પ્રકાશ શક્તિ, સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ એમ છે. આગળ થોડાક સંદેશો છે. સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ સ્વતંત્રપણે પ્રકાશમાન, વિશદ એટલે નિર્મળ, સ્વયંપણે પ્રકાશમાન નિર્મળ, સ્પષ્ટ એવા સ્વસંવેદનમયી સ્વાનુભવમયી પ્રકાશ શક્તિ, આટલો અર્થ છે. અહીંયા શેનો અર્થ કર્યો? પ્રકાશ, સ્વભાવનો અર્થ પ્રકાશ કર્યો. સ્વસંવેદનપણું પ્રકાશમાં, સ્વસંવેદનપણું સ્વયં સ્વસંવેદનપણું થવું એ આત્માનો સ્વભાવ છે. સ્વયં સ્વસંવેદનપણે રહેવું એ જ આત્માનો સ્વભાવ છે. નિર્વિકાર ચૈતન્ય ચમત્કાર પ્રકાશ, કેવા કેવા આત્માનું સ્વસંવેદન? કે નિર્વિકાર જેમાં વિકારની મલિનતાનો અનંતમાં અંશ પણ નથી, એક અંશ પણ નથી, એ જે ચૈતન્યથી ચમત્કાર સ્વરૂપ છે, અદભુત સ્વરૂપે છે, એના સ્વસંવેદન દ્વારા, એના સ્વયં સ્વસંવેદન દ્વારા નિજ આત્માને જે સ્થિરપણે જાણે છે, દેખે છે, અવલોકે છે, વેદો છે, એને સ્વરૂપાચરણ ભગવાને કહ્યું. આ સ્વરૂપાચરણનું સ્વરૂપ છે. તતસ્થિતમ, આ અધિકાર ચાલે છે સ્વરૂપાચરણ. તતસ્થિતમ, તેથી એમ સિદ્ધ થયું કે વિશુદ્ધ જ્ઞાન દર્શન લક્ષણે જીવ સ્વભાવે નિશ્ચલ અવસ્થાનું મોક્ષ માર્ગ ઇતિ. વિશુદ્ધ એવા જ્ઞાન દર્શન લક્ષણ જીવ સ્વભાવ છે. જીવનો સ્વભાવ કેવો છે? કે વિશુદ્ધ જ્ઞાન દર્શન લક્ષણ જેનો સ્વભાવ છે, એવા જીવ સ્વભાવમાં નિશ્ચળ અવસ્થાન કરવું, એવા જીવ સ્વભાવમાં સ્થિર અવસ્થા કરવી એ જ મોક્ષનો માર્ગ છે એમ સિદ્ધ થાય. એ સિવાય મોક્ષનો માર્ગ બીજી કોઈ પણ રીતે કહે તો એ કલ્પિત છે, કપોળ કલ્પના છે, ભગવાન જિનેન્દ્રદેવના મતથી એ વિદે પડે છે, બહાર પડે છે. જિનેન્દ્રદેવની સાથે એને મેળ ખાતો આ તો દેખેલો, અનુભવેલો અને સિદ્ધ થયેલો માર્ગ છે. પોતે આ જાણેલો, દેખેલો, પોતાના અનુભવમાં આવેલો અને અનુભવથી માર્ગને પાર થઈને સિદ્ધ થઈને તે કહેલો માર્ગ છે. 158 પૂરી થઈ. વિસ્તાર વાળી ટીકા છે. સ્વરૂપ સ્વચારિત્ર પ્રવૃત્તિ ના માર્ગ નું કથન. મુખ માર્ગ ના સ્વ સ્વરૂપાશ્રમ ચારિત્રની પ્રવૃત્તિ કેવી છે એ આ ગાથામાં કહેશે. ચર્યમ ચરદી સંગમ સોજો પરદવપ્પા ભાવ હૃદપ્પા દંશણ નાણ વ્યપમ ઓ વ્યપમ ચરદી અપાદ જીવ પરદ્રવ્યાત્મક ભાવોથી રહિત સ્વરૂપ વાળો વર્તતો થકો, પરદ્રવ્યને અવલંબા અવલંબતો જે નથી. પરદ્રવ્યાત્મક ભાવો એવા છે કે જે પરદ્રવ્યને અવલંબીને થનારા ભાવો છે તે બધા પરદ્રવ્યાત્મક ભાવો છે. તે પરદ્રવ્યાત્મક ભાવોથી રહિત સ્વરૂપ વાળો વર્તતો થકો, એવા ભાવો જેને થતા નથી એવા સ્વરૂપ વાળો વર્તતો થકો, પરિણમતો થકો, નિજ સ્વભાવભૂત દર્શન જ્ઞાન રૂપ ભેદને આત્માથી અભેદપણે આચરે છે. દર્શન જ્ઞાનના ભેદને પણ જે ભેદપણે આચરતો નથી, ત્યાં સુધી દીધું એ તો નિજ અભેદ સ્વભાવભૂત છે. એવા ભેદને પણ આત્માથી અભેદપણે આચરે છે. આત્માને એ જુદા છે નહીં. આત્મા કોને જ્ઞાન કહો, આત્મા કોને દર્શન કહો, આત્મા કોને આનંદ કહો, જે આત્માથી આત્માનો સ્વભાવ અભેદ છે તેમાં ભેદ પાડવો તે ભેદ કલ્પના છે. કેમ કે તો આત્માનું સ્વરૂપ છે. આત્માનો સ્વભાવ કહો તે તો આત્માનું સ્વરૂપ છે. તે સ્વચારિત્રને આશરે છે. એવી રીતે જે અભેદ થાય છે સ્વભાવમાં તે જ ખરેખર સ્વચારિત્રને આચરનાર. ટીકા. શુદ્ધ સ્વચારિત્ર પ્રવૃત્તિના માર્ગનું કથન છે. શું કહે છે કે આ ગાથામાં જે કહ્યું છે તે શુદ્ધ સ્વચારિત્રના પ્રવૃત્તિનો માર્ગ કેવો હોય તે બતાવવા માટે કહ્યું છે. શુદ્ધ શબ્દ લીધો, સ્વચારિત્ર લીધો, એની પ્રવૃત્તિ લીધી. ચારિત્રરૂપ પ્રવૃત્તિ, ચારિત્રરૂપ આચરણ, પરિણામ, એ માર્ગ કેવો હોય એનું આ કથન છે. જે યોગીન્દ્ર સમસ્ત મોહ વ્યૂહ થી, મોહ નો વ્યૂહ છે, પટવાય છે ને માણસ, એવા એવા મોહના પરિણામ થાય છે કે જાણે જીવની ભૂલ ભૂલામણી હોય એવા પરિણામ એ થાય છે. કહે છે કે જે યોગીન્દ્ર સમસ્ત મોહ વ્યૂહ થી બહિર્ભૂત હોવાને લીધે પરદ્રવ્યના સ્વભાવરૂપ ભાવોથી રહિત સ્વરૂપ વાળો વર્તતો થકો, સ્વદ્રવ્યને એકને જ અભિમુખપણે અનુસરતા થતા નિજ સ્વભાવભૂત દર્શન જ્ઞાન ભેદને પણ આત્માથી અભિમુખપણે આચરે છે, તે ખરેખર સ્વચારિત્રને આચરે છે. અનુયાર્થ છે એ સીધો લઈ લીધો છે. પછી એનો વિસ્તાર કરશે કે જે યોગીન્દ્ર છે, યોગીન્દ્ર, ઇન્દ્ર એટલે મુખ્ય, યોગમાં જે ઇન્દ્ર, જેનું ઇન્દ્રપણું છે, ઇન્દ્ર એટલે સ્વામી. આમ તો ઇન્દ્ર એટલે બધાનો સ્વામી ધણી ગણાય છે. યોગ કરનારાઓમાં પણ જે સ્વામી છે એમ કે છે. યોગ એટલે જેને સ્વરૂપમાં જોડાણ કરવું, યોગ યુજ યોજ ટુ જોઈન, જોડવું, સ્વરૂપમાં ઉપયોગનું જોડવું, એને સ્વરૂપમાં ઉપયોગ જોડવા વાળા જીવોમાં પણ જે પાવરફુલ છે એને યોગિન્દ્ર કહેવામાં આવે છે. એટલો એનો કંટ્રોલ છે કે આ ડૂબ્યા સ્વરૂપમાં એમ કહેતા ડૂબી જાય. શું સ્વરૂપમાં ડૂબવું એ તો જેને પોતાનો સહજપણું છે, સ્વરૂપમાં જોડાણ કરવું ઉપયોગનું એ તો જેને સહજ થઈ પડ્યું છે. જેને બીજા જીવો માટે જેને એમ લાગે કે આ તો અતિ કઠણ છે, દુષ્કર છે, અનંત પ્રયત્ન થઈ શકે એવું છે, એ છે કે એ એટલો સ્વરૂપ વિમુખનો જેને અભ્યાસ નથી એને એ બધું અનઅભ્યાસે અઘરું છે, અભ્યાસે તો બધું સહજ જ છે. યોગિન્દ્ર કહેતા જેને સ્વરૂપમાં ઉપયોગ લગાડવામાં જે ઘણો સમર્થ જીવ છે, મુનિ લેવા છે ને, એ તો સ્વરૂપાચરણમાં મુનિ લેવા છે, જેનું સ્વરૂપાચરણમાં ઘણું સમર્થપણું છે, સમસ્ત મોહથી બહિર્ભૂત હોવાને લીધે મોહનો અર્થ કર્યો છે, જે મુનિન્દ્રે સમસ્ત મોહ સમૂહનો નાશ કર્યો હોવાથી અને પોતાનું સ્વરૂપ પરદ્રવ્યના સ્વભાવરૂપ ભાવોથી રહી છે એવી પ્રતીતિ અને જ્ઞાનજનને વર્તે છે, તથા તે ઉપરાંત જે કેવળ સ્વદ્રવ્યમાં જ નિર્વિકલ્પણે અત્યંત લીન થઈ, ઘણા લીન થઈ, નિજ સ્વભાવભૂત દર્શન જ્ઞાન ભેદોને આત્માથી અભેદપણે આચરે છે, તે મુનિન્દ્ર સ્વચારિત્રના આચરનાર, એ અર્થ કર્યો છે. મોહવ્યૂથી એટલે મોહના સમૂહથી, અનેક પ્રકારના મોહના ભાવોથી બહિર્ભૂત હોવાને લીધે એનાથી બહાર નીકળી ગયા છે. મોહવ્યૂહમાં જેઓ અંદરમાં અટવાયેલા નથી એનાથી જે બહાર છે, બહાર નીકળી ગયા હોવાને લીધે પરદ્રવ્યના સ્વભાવરૂપ ભાવોથી રહીત સ્વરૂપ વાળો વર્તતો થકો, પરદ્રવ્યના સ્વભાવભૂત જેટલા કોઈ ભાવો છે તેનાથી મારું સ્વરૂપ ભિન્ન છે, હું તેનાથી રહીત છું એવા ભાવે વર્તતો થકો, એવા સ્વરૂપ વાળો વર્તતો થકો, એટલે એવા સ્વરૂપે હું છું એવા ભાવે વર્તતો થકો, સ્વદ્રવ્યને એકને જ અભિમુખપણે, એકલા પોતાના સ્વદ્રવ્યને સન્મુખ, અભિમુખ એટલે સન્મુખ, એકમાત્ર પોતાના સ્વદ્રવ્યને સન્મુખપણે અનુસરતા થતા નિજ સ્વભાવભૂત દર્શનનામ ભેદને પણ, પોતાના સ્વાભાવિક એવા દર્શનના જ્ઞાનના ભેદને પણ, આત્માથી અભેદપણે આચરે છે જ્ઞાન દર્શનને પણ, આત્માથી જુદા જોતા નથી, જ્ઞાન દર્શનમય હું છું એમ જ્ઞાન દર્શનના ભેદને પણ સ્વરૂપમાં અભેદ જેણે કરી નાખ્યા છે એવું જેનું આચરણ છે તે ખરેખર સ્વચારિત્રને આચરે છે. ગાથાનો વિષય એમ છે કે જ્યારે સ્વરૂપાચરણ છે ત્યારે સ્વરૂપાચરણના પરિણામમાં નિર્વિકલ્પતા છે, અને નિર્વિકલ્પતામાં ક્યાંય ભેદ ઉત્પન્ન થતા નથી. વિકલ્પ ભેદ ઉત્પન્ન થાય ત્યારે વિકલ્પ ઉત્પન્ન થાય, પણ કોઈ વિકલ્પ જ ઉત્પન્ન થતો નથી એટલે કોઈ ભેદ ઉત્પન્ન થતો નથી. આ દ્રવ, આ ગુણ, આ પર્યાય એવો વિકલ્પ નથી, આ જ્ઞાતા અને આ જ્ઞેય એવો વિકલ્પ નથી, જ્ઞાન જ્ઞેય જ્ઞાતાનો વિકલ્પ નથી, દ્રવ ગુણ પર્યાયનો વિકલ્પ નથી, ઉત્પાદ વ્યય ધ્રુવનો વિકલ્પ નથી, જ્ઞાતા ધ્યેય ને ધ્યાનનો વિકલ્પ પણ નથી, કોઈ વિકલ્પ નથી. એકાકાર છે, તરબોળ છે, આત્મભાવથી એ તરબોળ છે, તે ખરેખર સ્વચારિત્રને આચરે છે. પ્રદેશે પ્રદેશે આત્મામયપણ છે એ સ્વરૂપનું આચરણરૂપ ચારિત્ર છે, એને ભગવાને સ્વરૂપ આચરણની પ્રવૃત્તિ રૂપ માર્ગ કહ્યો છે. એ ખરેખર માર્ગ છે, બાકી બધા ઉન્માર્ગ છે. આનાથી જુદા પડે એ બધા માર્ગ છે, આ એક જ માર્ગ છે. જેટલું કથન હોય તો વિકલ્પ પૂર્વક જ હોય ને, એવું છે કે નિર્વિકલ્પ ભાવ ને કહેવા જતા વિકલ્પ પૂર્વક કથન થાય છે. એટલે વિકલ્પના વિકલ્પને અને વચનને નહીં પકડતા, એના નિર્વિકલ્પ વાચને ગ્રહણ કરવું જોઈએ. એમ છે, શું છે કે કહેનાર ભલે વિકલ્પમાં આવીને કહે, ત્યારે તો વિકલ્પ આવે છે ત્યારે કહે છે ને, પણ એના લક્ષમાં વિકલ્પ નથી, એના લક્ષમાં વચન નથી, એના લક્ષમાં કહેવા ધારે છે વિવિક્ષિત એવું નિર્વિકલ્પ વાચ છે. જે એના લક્ષમાં છે એ સાંભળનારના લક્ષમાં આવે ત્યારે એને વાચક વાચ નિયોગ, એને એમ કહે છે વાચક વાચ્ય નિયોગ, ત્યારે એને વાચનો યોગ થયો એમ કહેવામાં આવે. નહીતર એ વિકલ્પમાં ને વિકલ્પમાં રહી એને લક્ષ્ય નિર્વિકલ્પ વાચ્ય ઉપર ન જાય ત્યાં સુધી એને વચન અને વિકલ્પ સાથે સંબંધ રહે છે, વાચ્ય સાથે એનો સંબંધ થતો નથી. અને ત્યાં સુધી એ યથાર્થ શ્રોતા નથી. કેમ કે વક્તા યથાર્થ હોય એ જ અનુસાર જો શ્રોતા હોય તો વક્તા પણ યથાર્થ અને શ્રોતા પણ યથાર્થ, એ ચોભંગી છે. જો વક્તાના લક્ષમાં એવું યથાર્થ વાચ્ય ન હોય, ભલે વિકલ્પ ને વચન ચાલતા હોય ત્યારે, તો વક્તા અયથાર્થ છે. શું? અને શ્રોતા ને એ પ્રમાણેનું હોય તો શ્રોતા પણ અયથાર્થ છે. બે ને યથાર્થ હોય તો બંને યથાર્થ છે. વક્તા અયથાર્થ હોય ને શ્રોતા યથાર્થ હોય, કોઈ વાર એવું બની જાય કે વક્તા છે ગમે તે બેઠો હોય અને કાંઈ વાચ્ય લક્ષમાં આવતું ન હોય, અને શાસ્ત્ર અનુસાર વ્યાખ્યા અને કથન ને બધું પદ્ધતિ, શાસ્ત્રની પદ્ધતિથી બધું કથન ચાલતું હોય, શ્રોતા કોઈ સમ્યક દ્રષ્ટિ હોય એના લક્ષમાં વચનનું વાચ્ય આવતું હોય એમ બને. ચાર ગુણ થઈ ગયા ને, શ્રોતા અયથાર્થ, વક્તા યથાર્થ, વક્તા અયથાર્થ, શ્રોતા શ્રોતા યથાર્થ, વક્તા ને શ્રોતા બે યથાર્થ ને બે અયથાર્થ. વિચારી તું એવું બને સારા. શું કહે છે કે તે ખરેખર સ્વચારિત્ર ને આચરે છે, એવો જીવ ખરેખર સ્વચારિત્ર નું આચરણ કરનારો છે. વિશેષ છે, વિસ્તાર આરાધના.